એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે સદીઓથી માનવજાત માટે એક મોટો પ્રશ્ન રહ્યો છે, આપણી ચેતના, આપણું સભાન મન. અને આ સફરમાં આપણી સાથે છે ઝોલ્ટન ટોરીનું પુસ્તક ધ કોન્શિયસ માઇન્ડ.
નમસ્કાર. ખરેખર આ ચેતનાનો પ્રશ્ન, હું કોણ છું, આ અનુભવ શું છે, એ ફક્ત ફિલોસોફી કે વિજ્ઞાનનો જ વિષય નથી, પણ આપણા સૌના અસ્તિત્વ સાથે મતલબ સીધો જોડાયેલો છે.
બરાબર.
ટોરીનું પુસ્તક એટલે મહત્વનું છે કારણ કે તે આ ગહન રહસ્યને કોઈ જાદુઈ કોયડા તરીકે નથી જોતું,
હા,
પણ એને ઉત્ક્રાંતિ અને મગજની કાર્યપદ્ધતિના પરિણામ રૂપે સમજાવવાનો એક નક્કર પ્રયાસ કરે છે. આપણને આપણી જાતને એક નવા દૃષ્ટિકોણથી જોવાની તાક આપે છે, એમ કહી શકાય.
અને એ દૃષ્ટિકોણ આપનાર લેખક ઝોલ્ટન ટોરી પોતે પણ એટલા જ અસાધારણ છે. જેમ તમે કહ્યું, એ કોઈ પરંપરાગત ન્યુરોસાયન્ટિસ્ટ કે ફિલોસોફર નથી.
ના, બિલકુલ નહીં.
તેઓ હંગેરિયન ઓસ્ટ્રેલિયન નાટ્યકાર, ભાષાશાસ્ત્રી અને સ્વતંત્ર વિદ્વાન હતા. આ જે મલ્ટીડિસિપ્લિનરી બેકગ્રાઉન્ડ છે ને,
હા, એ જ એમના વિચારોને એક અલગ ધાર આપે છે.
ચોક્કસ.
અને એમના જીવનની એક ઘટના જે ખરેખર ખૂબ પ્રભાવશાળી છે, એણે એમના કાર્યને દિશા આપી. ફક્ત 21 વર્ષની ઉંમરે,
હા,
એક ઔદ્યોગિક અકસ્માતમાં એમણે પોતાની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી.
ઓ,
આ એક ભયાનક અનુભવ કહી શકાય. એણે એમને બાહ્ય જગતથી જાણે કે વિખૂટા પાડી દીધા, પણ સાથે જ એમને પોતાના આંતરિક માનસિક વિશ્વ પર, એટલે કે મનની અંદરની દુનિયા પર સંપૂર્ણપણે નિર્ભર રહેવાની ફરજ પાડી.
અને દાયકાઓ સુધી અંદરની દુનિયામાં જીવવાનો આ અનુભવ,
હા, એ જ એમના સિદ્ધાંતનો આધાર બન્યો.
વિચારી શકાય કે આ કેટલું મોટું પરિવર્તન હશે. બાહ્ય ઇન્દ્રિયો, ખાસ કરીને દૃષ્ટિ વગર, દુનિયાનું આખું મોડેલ મનમાં જ બનાવવું અને એને જાળવવું.
બરાબર. એનાથી જે સમજ મળી હશે તે કદાચ આપણને કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
સાચી વાત.
અને અહીં એમનું ભાષાશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રનું જ્ઞાન પણ કામ લાગ્યું. ભાષાશાસ્ત્રે એમને સમજાવ્યું કે ભાષા ફક્ત, યુ નો, વાતચીત માટે નથી.
હા, એનાથી વિશેષ છે.
એ વિચારના નિર્માણ માટેનું મૂળભૂત માળખું છે. અને નાટ્યશાસ્ત્રે એમને કથા, એટલે કે નેરેટિવ, અને વાસ્તવિકતાના વ્યક્તિલક્ષી નિર્માણને સમજવામાં મદદ કરી.
એટલે જ ટોરીનો દૃષ્ટિકોણ કોઈ લેબમાં બનેલી થિયરી નથી.
ના, એ ગહન વ્યક્તિગત અનુભવ અને સ્વશિક્ષણનું પરિણામ છે. એ એમના સિદ્ધાંતને ખૂબ જ માનવીય અને અનુભવજન્ય બનાવે છે.
તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ટોરીનો મૂળભૂત તર્ક શું છે? તમે કહ્યું એમ એ થોડો ક્રાંતિકારી છે.
હા, બિલકુલ. તેઓ કહે છે કે ચેતના કોઈ રહસ્યમય એવી કોઈ વસ્તુ નથી જે મગજની જટિલતામાંથી આપોઆપ પ્રગટ થાય છે.
ઓકે.
ના, એ એક ચોક્કસ મૂર્ત અને ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ જોઈએ તો પ્રમાણમાં તાજેતરમાં વિકસેલી ન્યુરોબાયોલોજિકલ પદ્ધતિ છે.
એટલે કે એક જૈવિક સાધન.
બરાબર. એક બાયોલોજિકલ ટૂલ જેનો ચોક્કસ હેતુ છે.
અને આ સાધન, આ પદ્ધતિનો ડ્રાઈવર કોણ, અહીં જેમનો સૌથી મોટો દાવો આવે છે, નહીં?
હા, અને કદાચ સૌથી વિવાદાસ્પદ પણ, ભાષા.
ભાષા.
હા, ભાષા. ટોરી દલીલ કરે છે કે માનવ મગજમાં જે ભાષાકીય રીતે સંરચિત વિચાર કરવાની અદ્વિતીય ક્ષમતા વિકસી, એ જ ચેતનાનો પાયો છે.
એટલે ભાષા વગર આપણે જેને સભાનતા કહીએ છીએ એ શક્ય જ ન બની હોત.
એમના મતે ના. આ ખૂબ જ કેન્દ્રીય મુદ્દો છે. આ ભાષાકીય ક્ષમતા આપણને શું કરવા દે છે? એ આપણને વાસ્તવિકતાનું એક સુસંગત, સ્થાયી અને આંતરિક રીતે મેન્યુપ્યુલેટ કરી શકાય એવું મોડેલ બનાવવાની છૂટ આપે છે.
જાણે મગજમાં એક વર્ચ્યુઅલ રિયાલિટી સિસ્ટમ ચાલતી હોય એવું.
એકદમ. એક ઉચ્ચ સ્તરની વર્ચ્યુઅલ રિયાલિટી. આ આંતરિક દુનિયા, આ માનસિક સિમ્યુલેશન, એ જ આપણો સભાન અનુભવ છે. આપણે ભલે વાસ્તવિક દુનિયામાં જીવીએ, પણ આપણો મોટાભાગનો માનસિક સમય,
હા,
આ આંતરિક ભાષા દ્વારા રચાયેલી દુનિયામાં જ વિતાવીએ છીએ.
એટલે ભાષા આપણને ફક્ત બોલવા સાંભળવા માટે જ નહીં, પણ ખરા અર્થમાં વિચારવા માટે સક્ષમ બનાવે છે.
બરાબર.
એ આપણને વર્તમાન ક્ષણના તાત્કાલિક સંવેદનાત્મક દબાણથી જેણે ટોરી અહીં અને અત્યારે કહે છે તેનાથી જાણે કે મુક્ત કરે છે.
હા, આપણે ભૂતકાળ પર મનન કરી શકીએ છીએ, ભવિષ્ય માટે પ્લાનિંગ કરી શકીએ છીએ,
કાલ્પનિક દૃશ્યો વિચારી શકીએ છીએ, જેમ કે જો આમ ન થયું હોત તો.
ચોક્કસ. અને એટલું જ નહીં, બીજાના મનમાં શું ચાલી રહ્યું હશે એ સમજવાનો પ્રયત્ન, જેને થિયરી ઓફ માઇન્ડ કહે છે, એ પણ શક્ય બને છે.
અને સૌથી અગત્યનું, આપણા પોતાના અસ્તિત્વની એક સતત વાર્તા, હું કોણ છું તેની રચના.
બરાબર. અને આ જ ટોરીના પુસ્તકનો મૂળ હેતુ છે. ચેતનાનો જે પેલો કઠિન પ્રશ્ન છે, હાર્ડ પ્રોબ્લેમ ઓફ કોન્શિયસનેસ,
હા, જે ફિલોસોફીમાં બહુ ચર્ચાય છે,
એને ઉકેલવાનો પ્રયાસ કરવો, એને રહસ્યવાદના ધુમ્મસમાંથી બહાર કાઢીને ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાન અને ન્યુરોસાયન્સના દાયરામાં લાવવો.
અને એ ભારપૂર્વક કહે છે કે ચેતના એ મગજનું કોઈ બાયપ્રોડક્ટ નથી.
ના, આકસ્મિક ઉપ ઉત્પાદન નથી, પણ એક સક્રિય સમસ્યા નિવારણ માટેનું સાધન છે, જે આપણને ટકી રહેવામાં મદદ કરવા માટે વિકસ્યું છે.
ચાલો આ વિચારને થોડો વધુ ઊંડાણપૂર્વક જોઈએ. તમે કહ્યું એમ, ચેતનાના અભ્યાસમાં ઐતિહાસિક રીતે બે મુખ્ય વિચારધારાઓ રહી છે. દ્વૈતવાદ,
હા, શરીર અને મન અલગ,
અને બીજી તરફ શુદ્ધ ન્યુરોલોજિકલ અભિગમો, જે મગજના કોષોની વાત કરે છે. પણ અનુભવ કેવી રીતે બને છે એ નથી સમજાવી શકતા.
બરાબર.
ટોરી આ બંનેથી અલગ માર્ગ લે છે, ખરું ને?
હા, એમનો અભિગમ સ્પષ્ટપણે ભૌતિકવાદી છે, મતલબ કે બધું ભૌતિક જગતનો જ ભાગ છે. પણ એ માત્ર ન્યુરોન્સના જોડાણો પર અટકી નથી જતો. એ ચેતનાને એક જૈવિક અનુકૂલન તરીકે જુએ છે, બાયોલોજિકલ એડેપ્ટેશન. જેમ આંખ જોવાનું કાર્ય કરવા વિકસી, તેમ ચેતના પણ એક ચોક્કસ કાર્ય કરવા માટે વિકસી. એક પ્રકારનું ગેજેટ છે જે ઉત્ક્રાંતિએ બનાવ્યું છે.
અને એનું સોફ્ટવેર?
અને એનું સોફ્ટવેર છે ભાષા. ભાષા જ એ ગેજેટને એનું કાર્ય કરવા દે છે.
તો પછી મોટો સવાલ એ થાય કે આ ગેજેટની જરૂર કેમ પડી? આપણા પૂર્વજોને આવી જટિલ માનસિક ક્ષમતાની શું જરૂર હતી?
બહુ સરસ પ્રશ્ન. અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. ટોરી દલીલ કરે છે કે અમુક ચોક્કસ પડકારોનો સામનો કરવા માટે ચેતના જરૂરી બની.
કેવા પડકારો?
કલ્પના કરો, મોટા અને ખતરનાક પ્રાણીઓનો સમૂહમાં શિકાર કરવો, એમાં સંકલન જોઈએ, આયોજન જોઈએ.
હા, એકલા હાથે ન થાય.
બરાબર. પછી જટિલ સામાજિક જૂથોમાં રહેવું, કોણ મિત્ર, કોણ દુશ્મન, કોના પર વિશ્વાસ કરાય, કોની સાથે સહકાર કરવો, આ બધું સમજવું પડે.
સોશિયલ ઇન્ટેલિજન્સ.
હા. પછી વધુ સારા અને જટિલ ઓજારો બનાવવા, અને કદાચ સૌથી અગત્યનું, બદલાતા વાતાવરણ સાથે અનુકૂલન સાધવું. આ બધું ફક્ત તાત્કાલિક પ્રતિક્રિયાઓથી શક્ય નહોતું.
એટલે આ બધા કાર્યો માટે ચોક્કસ પ્રકારની માનસિક ક્ષમતાઓ જોઈતી હશે?
મુખ્યત્વે ત્રણ કહી શકાય. પહેલું, આયોજન અને વ્યૂહરચના, એટલે કે કંઈક કરતા પહેલા એના સંભવિત પરિણામો વિશે મનમાં વિચારવું, એક પ્રકારનું માનસિક રિહર્સલ.
ઓકે.
બીજું, સામાજિક બુદ્ધિ અથવા થિયરી ઓફ માઇન્ડ, બીજાના ઈરાદા, માન્યતાઓ, લાગણીઓ સમજવાની ક્ષમતા.
ઓનલાઈન એટલે શું? એ તો મગજની મૂળભૂત કામગીરી થઈ, નહીં? ઇન્દ્રિયો દ્વારા સતત આવતો ડેટા પ્રોસેસ કરવો અને પ્રતિક્રિયા આપવી.
હા, આ પ્રાણીઓ સાથે સમાન છે. આ તાત્કાલિક જાગૃતિ છે, અવેરનેસ.
પણ ટોરી કહે છે કે આ ચેતના નથી, કોન્શિયસનેસ નથી.
તો પછી મગજ ઓફલાઈન કેવી રીતે જાય છે? વર્તમાન ક્ષણથી અલગ થઈને વિચારવા, કલ્પના કરવા, યોજના બનાવવા માટે કેવી રીતે સક્ષમ બને છે?
અને આ પ્રશ્નનો ટોરીનો જવાબ છે ભાષાકીય સફળતા, લેંગ્વેજ.
ભાષા?
ભાષા એ ચાવી છે જે મગજને ઓફલાઈન જવાની અને આંતરિક સિમ્યુલેશન ચલાવવાની ક્ષમતા આપે છે.
એ કઈ રીતે?
બે મુખ્ય રીતે. પહેલું, ભાષા એક શક્તિશાળી પ્રતિનિધિત્વ પ્રણાલી છે, રિપ્રેઝન્ટેશનલ સિસ્ટમ. શબ્દો ફક્ત લેબલ નથી.
જેમ કે સિંહ શબ્દ ફક્ત એ પ્રાણી નથી, પણ એની સાથે જોડાયેલી બધી માહિતી, ભય, શક્તિ, જંગલ, એનો દેખાવ, અવાજ, આ બધી જટિલ માહિતીને એક પ્રતીકમાં સંકુચિત કરે છે, કમ્પ્રેસ કરે છે.
એટલે મગજ કાચા ડેટાને બદલે આ સંકુચિત સંકલ્પના ઉપર કામ કરી શકે.
બરાબર. અને બીજો ભાગ, જે કદાચ વધુ મહત્વનો છે, તે છે વાક્યરચના, સિન્ટેક્સ,
વ્યાકરણના નિયમો.
હા, જે આપણને શબ્દોને જોડીને વાક્યો બનાવવાની ક્ષમતા આપે છે. વાક્યરચના એ આ ઓફલાઈન સિમ્યુલેશનનું એન્જિન છે.
એન્જિન?
હા. વ્યાકરણ આપણને આ પ્રતીકોને લગભગ અનંત નવી રીતે જોડવાની, સંબંધો સ્થાપિત કરવાની, કારણ અસરની શૃંખલાઓ બનાવવાની ક્ષમતા આપે છે.
એનાથી જ આપણે જટિલ વિચારો રચી શકીએ છીએ, પ્રશ્નો પૂછી શકીએ છીએ,
નકારાત્મક વાક્યો બનાવી શકીએ છીએ, આ નથી, અને સૌથી અગત્યનું ભવિષ્યના કાલ્પનિક શરતી દૃશ્યનું નિર્માણ કરી શકીએ છીએ.
જેમ કે જો હું મહેનત કરીશ તો પાસ થઈશ.
બરાબર. આ વાક્ય પોતે જ એક નાનકડું માનસિક સિમ્યુલેશન છે, ભવિષ્યની એક શક્યતાનું આંતરિક મોડેલ. ભાષા વગર આ સ્તરનું ઓફલાઇન વિચાર શક્ય નથી.
આ જ ટોરીનો ક્રાંતિકારી વિચાર છે ને?
હા, એટલે જ એમનું એક મુખ્ય કથન છે. ચેતના કોઈ રહસ્ય નથી જેની પૂજા કરવી જોઈએ, પણ એક સમસ્યા નિવારણ ઉપકરણ છે જેને સમજવું જોઈએ.
તેની પદ્ધતિ ભાષા છે અને તેનું કાર્ય વાસ્તવિકતાનું અનુકરણ કરવું છે,
સિમ્યુલેટ કરવું છે.
ખૂબ જ ઊંડો વિચાર છે. તો આપણું મગજ સતત આ ભાષાકીય સિસ્ટમનો ઉપયોગ કરીને દુનિયાનું અને આપણી જાતનું એક સ્થિર સુસંગત આંતરિક મોડેલ બનાવી રહ્યું છે અને અપડેટ કરી રહ્યું છે.
હા,
અને આ આંતરિક મોડેલ જ આપણું સભાન મન છે. જ્યારે આપણે કહીએ કે હું વિચારી રહ્યો છું, ત્યારે ખરેખર આપણે આ આંતરિક ભાષાકીય દુનિયામાં નેવિગેટ કરી રહ્યા છીએ.
બરાબર, તેના તત્વો સાથે રમી રહ્યા છીએ.
આનાથી જ સ્વ એટલે કે હુંનો ખ્યાલ પણ જોડાયેલો છે ને?
ચોક્કસ. ટોરી મુજબ હું કોઈ પહેલેથી અસ્તિત્વ ધરાવતી આત્મા જેવી વસ્તુ નથી.
ઓકે.
એ ભાષાકીય મન દ્વારા સતત બનાવવામાં અને જાળવવામાં આવતી એક કથાત્મક રચના છે, નેરેટિવ કન્સ્ટ્રક્ટ,
વાર્તા જેવું.
હા, આપણું મગજ ભૂતકાળની યાદો, વર્તમાનના અનુભવો અને ભવિષ્યના અનુમાનોને જોડીને એક સુસંગત વાર્તા બનાવે છે, અને તે વાર્તાનો નાયક હું છે. જેમ આપણે કોઈ ફિલ્મના પાત્રને સમજીએ, તેમ આપણે આપણી જાતને આ આંતરિક વાર્તાના કેન્દ્રીય પાત્ર તરીકે સમજીએ છીએ. એટલે એમનું બીજું એક કથન છે, સ્વ એ મશીનમાં રહેલો આત્મા કે ભૂત નથી, તે મગજ પોતાની જાતને સતત કહેતી વાર્તાનો નાયક છે.
જો સ્વ એક વાર્તા છે, તો પછી મુક્ત ઈચ્છા, ફ્રી વિલ નું શું? શું આપણે ખરેખર પસંદગીઓ કરીએ છીએ?
ટોરીનો દૃષ્ટિકોણ અહીં પણ વ્યવહારુ છે. મુક્ત ઈચ્છા એટલે ભૌતિક નિયમો તોડવાની કોઈ જાદુઈ શક્તિ નથી.
ઓકે.
પરંતુ તે આપણા સભાન ઓફલાઇન સિમ્યુલેટરનો ઉપયોગ કરીને બહુવિધ સંભવિત કાર્યો અને તેના પરિણામોનું મૂલ્યાંકન કરવાની મગજની વાસ્તવિક ક્ષમતા છે.
એટલે જ્યારે આપણે બે વિકલ્પો વચ્ચે પસંદગી કરીએ,
હા, ત્યારે આપણું મગજ ખરેખર બંને વિકલ્પોના સિમ્યુલેશન્સ ચલાવી રહ્યું હોય છે અને કયો માર્ગ વધુ સારો છે તે નક્કી કરી રહ્યું હોય છે.
અને પસંદગીની જે લાગણી આપણને થાય છે,
તે આ આંતરિક વિચાર વિમર્શ અને મૂલ્યાંકનની પ્રક્રિયાનો જ અનુભવ છે. એ એક વાસ્તવિક જૈવિક પ્રક્રિયા છે, કોઈ ભ્રમ નથી.
રસપ્રદ. તો આ બધી ચર્ચાનો સાર કાઢીએ, ટોરીના સિદ્ધાંતના કેટલાક મુખ્ય મુદ્દાઓ શું છે? પહેલો તો એ કે ચેતના એક જૈવિક સાધન છે.
હા, કોઈ આધ્યાત્મિક રહસ્ય નથી. તેનો હેતુ વ્યવહારુ છે, આગાહી, આયોજન અને સામાજિક સંકલન દ્વારા ટકી રહેવાની ક્ષમતા વધારવી.
બીજું, ભાષાનું મહત્વ. ભાષા મનની ઓપરેટિંગ સિસ્ટમ જેવી છે.
બરાબર. એ ફક્ત સંચાર માટે નથી, પણ સભાન વિચારનું મૂળભૂત માળખું છે જે ઓફલાઇન સિમ્યુલેશનને શક્ય બનાવે છે.
ત્રીજું, મગજ એક વર્ચ્યુઅલ રિયાલિટી સિમ્યુલેટર છે.
હા, આપણો મોટાભાગનો માનસિક સમય આ આંતરિક મોડેલમાં જીવીએ છીએ. ભવિષ્યની ચિંતા કરવી, ભૂતકાળને યાદ કરવો, ટોરીનો પોતાનો અંધત્વનો અનુભવ આનો મોટો પુરાવો છે.
ચોથું, જાગૃતિ ઓનલાઈન અને ચેતના ઓફલાઈન વચ્ચેનો તફાવત.
હા, આ બહુ અગત્યનો ભેદ છે. પ્રાણીઓમાં જાગૃતિ હોઈ શકે છે, પણ મનુષ્ય જેવી ભાષા આધારિત પ્રતિબિંબિત ઓફલાઈન ચેતના નહીં. આ માટે એમનું એક કથન પણ છે. મગજની બે કાર્યપ્રણાલી છે, ઓનલાઈન જે તાત્કાલિક સંવેદનાત્મક જાગૃતિ છે, અને ઓફલાઈન એક અનન્ય માનવ સ્થિતિ જે ભાષાકીય રીતે રચાયેલ વિચાર છે.
જે આપણને અહીં અને અત્યારેથી અલગ થવા દે છે. અને પાંચમું,
સ્વનું કથાત્મક નિર્માણ. આપણી ઓળખ સ્થિર નથી, પણ મગજ દ્વારા સતત કહેવાતી વાર્તા છે.
આ બધા વિચારો રોજિંદા જીવન સાથે સીધા જોડાયેલા છે. આપણે દિવસનું આયોજન કરીએ, કોઈની સાથે થયેલી વાતચીત પર ફરીથી વિચારીએ, આપણે કોણ છીએ તે વિશે આપણી જાતને અને બીજાને વાર્તાઓ કહીએ.
આ બધું આપણા આંતરિક સિમ્યુલેટર અને ભાષાકીય ક્ષમતાનું જ પરિણામ છે.
ખરેખર હવે આ સિદ્ધાંતના વ્યવહારિક ઉપયોગો વિશે વિચારીએ. મનોવિજ્ઞાનમાં આનો શું ઉપયોગ થઈ શકે?
ચોક્કસ, ખાસ કરીને કોગ્નેટિવ બિહેવિયરલ થેરેપી CBTમાં. CBTનો મૂળ સિદ્ધાંત જ એ છે કે આપણી લાગણીઓ અને વર્તન આપણા વિચારો અને આંતરિક માન્યતાઓ દ્વારા પ્રભાવિત થાય છે.
એટલે કે આપણા માનસિક મોડલ્સ અને વાર્તાઓ દ્વારા.
હા, ટોરીનો સિદ્ધાંત આને એક ન્યુરોબાયોલોજિકલ આધાર પૂરો પાડે છે. જો ચિંતા એ ભવિષ્યનું નકારાત્મક સિમ્યુલેશન છે, તો ઉપચાર એ સિમ્યુલેશનને ઓળખવાની અને તેને વધુ વાસ્તવિક, વધુ સકારાત્મક રીતે ફરીથી લખવાની પ્રક્રિયા છે.
અને શિક્ષણમાં પણ આ ઉપયોગી થઈ શકે. સાચી સમજણ એટલે ફક્ત ગોખણપટ્ટી નહીં.
ના, બિલકુલ નહીં.
પણ જે તે વિષયનું એક મજબૂત અને ફ્લેક્સિબલ માનસિક મોડલ બનાવો. જ્યારે આપણે કોઈ કન્સેપ્ટ સમજીએ છીએ, ત્યારે આપણે તેને આપણા મનમાં ફેરવી શકીએ છીએ, તેના પર પ્રશ્નો પૂછી શકીએ છીએ,
તેને આપણા આંતરિક સિમ્યુલેટરમાં ચલાવી શકીએ છીએ.
અને સર્જનાત્મકતા, ક્રિએટિવિટી,
એ પણ આ માનસિક કાર્યક્ષેત્રમાં નવા, કાલ્પનિક, જો આમ થાય તો દૃશ્યો ચલાવવાની ક્રિયા છે.
ભલે તે કલા હોય, વિજ્ઞાન હોય કે રોજિંદા જીવનની સમસ્યાનો ઉકેલ હોય.
વ્યક્તિગત વિકાસ માટે પણ આ બહુ શક્તિશાળી વિચાર છે. જો આપણે સમજીએ કે આપણા ઘણા નકારાત્મક વિચારો, ડર, મર્યાદિત માન્યતાઓ એ વાસ્તવિકતા નથી,
પણ આપણા મગજ દ્વારા રચાયેલી જૂની વાર્તાઓ કે મોડેલ્સ છે,
તો આપણને તેને બદલવાની શક્તિ મળે છે. જાણે આપણે આપણી જીવનકથાના એડિટર બની શકીએ.
આ સમજ આપણને આપણા વિચારો પ્રત્યે વધુ જાગૃત બનાવી શકે.
હા, અને ઓછા પ્રતિક્રિયાશીલ. આપણે આપણા વિચારોને જોઈ શકીએ, તેને ઓળખી શકીએ અને પછી નક્કી કરી શકીએ કે તે હજુ પણ ઉપયોગી છે કે નહીં. અહીં એક બીજો વિચાર પણ છે જે ટોરીના કામ સાથે જોડાયેલો છે. ચેતના ત્યારે ઉદ્ભવે છે જ્યારે મગજ પોતાની ગતિવિધિઓનું પોતાની જાતને પ્રતિનિધિત્વ કરે છે. આ સ્વજાગૃતિના મૂળને સ્પર્શે છે.
અદ્ભુત. આ સમગ્ર ચર્ચા પરથી મને વ્યક્તિગત રીતે એ સમજાયું કે ભાષા કેટલી બધી શક્તિશાળી છે. આપણે એને સાધારણ માની લઈએ છીએ.
હા, ખરું.
પણ ટોરી મુજબ તે આપણા સમગ્ર સભાન અસ્તિત્વનો આધાર છે. આપણે જે વિચારીએ છીએ, અનુભવીએ છીએ, જે હું તરીકે ઓળખીએ છીએ, તે બધું ભાષા દ્વારા શક્ય બને છે. ભાષા વગર આપણી માનવ ઓળખ જ કદાચ અલગ હોત.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે ટોરીનોનો સિદ્ધાંત ચેતના જેવા જટિલ અને વ્યક્તિલક્ષી અનુભવને ઉત્ક્રાંતિ, ન્યુરોબાયોલોજી, ભાષા જેવા વૈજ્ઞાનિક ખ્યાલો સાથે જોડે છે.
હા, એને રહસ્યના ધુમ્મસમાંથી બહાર કાઢે છે.
બરાબર. એ દર્શાવે છે કે વિજ્ઞાન ફક્ત બાહ્ય જગતને જ નહીં, પણ આપણા આંતરિક વિશ્વને પણ સમજી શકે છે. અને આ સમજ આપણને આપણી જાત સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાવામાં મદદ કરી શકે છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે સમાપન કરીએ. જો ઝોલ્ટન ટોરી સાચા છે અને આપણું સ્વ ખરેખર એક વાર્તા છે જે આપણું મગજ ભાષાનો ઉપયોગ કરીને સતત રચી રહ્યું છે, તો તે વાર્તા લખવામાં આપણી પોતાની ભૂમિકા કેટલી છે? શું આપણે ફક્ત પાત્રો છીએ જે સ્ક્રિપ્ટને અનુસરે છે, કે પછી આપણી પાસે તે વાર્તાને સભાન પરે દિશા આપવાની, તેને ફરીથી લખવાની ક્ષમતા છે?
આ પ્રશ્ન પર વિચારવા જેવો છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.